महादेव्याकुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् अमृत आंक 306 मुरबी कर्तकवध सातम रविवार 1948 ओम ब्रह्म समाधि श्री सुभाग्य प्रेम समाधि विषय वर्ते छे अप्रगट सत श्री अंबालाल भाई उपरना आ पत्र में मात्र एक ज लीटी नु निर्देश छे। शीर्षक छे ओम ब्रह्म समाधि अने पत्र में लख्यू छे श्री सौभाग्य प्रेम समाधि ने विषे वर्ते छे। समाधि एनु स्वरूप जुदी जुदी प्रकारे छे। आत्मानो जेवो अध्यवसाय उपयोगनी जेवी एकाग्रता तेवी प्रकारे जीवने समाधि वर्ते। उपयोग में संसार होय अने समाधि होय तो एने कई समाधि कहेवाय? संसार समाधि। उपयोग में संसार होय तो ध्यान शेनू चाले छे? संसार नु। ई छे समाधि में। बाह्य स्वरूप शेनू छे? समाधि नु। शू छे? पद्मासन वाड्यू छे, सिद्धासन वाड्यू छे, बैठो छे, हाथ पग बधी कर्मेन्द्रिय ज्ञानेन्द्रिय बधी आबद्ध करीने बैठो छे। ओहो, आना जेवो तो कोई धीर वीर देखातो नथी जगत में। कोई कई समाधि में छे? संसार समाधि। बाह्य अने अंतर आ ज्यां सुधी जीव में समझ नहीं आवे, आ भेद नहीं, आ भेद ज्ञान नहीं आवे त्यां सुधी केटली भ्रांति अने भ્રમણા में आ जीव प्रयत्न कर्या करशे। एने एम थाय कि हुं आवी रीते बेसुं तो ज मने आत्मज्ञान थाय। आत्मज्ञान उपयोग थी थाय के बेसवा थी थाय? एटले संसार समाधि पण होई शके छे के नहीं? बगलो ध्यानस्थ छे, तळावना कांठे उभो छे, एक पगे उभो छे, एक कलाक सुधी उभो छे, एक पण जग्याए नुं ध्यान नथी, एक ज जग्याए नुं ध्यान छे पाणीमां, अने पाणीमां पण माछलू क्यारे आवे तो एनुं ध्यान छे। शिकारी ध्યાનમાં છે, બાણ ચડાવીને ઊભો છે, અથવા તો હાલના જમાનામાં એ રિવોલ્વર તાકીને ઊભો છે। એટલી બધી એકાગ્રતા છે। શિકાર ક્યારે આવે અને ઝડપાય એ એકાગ્રતા વિના, એ સમાધિ વિના, એ લક્ષ્યને ભેદી નહીં શકે, લક્ષ્યનો ભેદ નહીં કરી શકે, એ પણ સમાધિ છે। કૃપાળુદેવ લખે છે કે ઓમ બ્રહ્મ સમાધિ। બ્રહ્મ સમાધિ આત્મા પોતાના સ્વરૂપમાં તદાકાર છે, તન્મય છે। જે ઉપયોગ છે, જે એકાગ્રતા છે, જે ધ્યાન છે, એ સ્વમાં પ્રતિષ્ઠિત છે। સ્વ સિવાય જગતના અન્ય કોઈ પણ પરદ્રવ્યમાં, પર પદાર્થમાં, પર સ્થિતિમાં, પર સંયોગમાં લેશ માત્ર પણ, અંશે પણ નથી। આ બ્રહ્મ સમાધિ છે। આ બ્રહ્મ સમાધિની સાધના યોગીઓ કરે છે। આ બ્રહ્મ સમાધિની સાધના એ જ યોગ માર્ગનું આઠમું કદમ છે કે જેથી કરીને જીવ સમાધિને પામે। યોગનું આઠમું અંગ સમાધિ। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાખ્યાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ સમાધિને પામે, પણ કઈ સમાધિની ત્યાં કલ્પના છે? જ્ઞાનીઓએ, મુનિઓએ, યોગીઓએ કઈ સમાધિ હસ્તગત કરવાની કહી છે? બગલાની સમાધિ, શિકારીની સમાધિ? નહીં, બ્રહ્મ સમાધિ. કૃપાણુદેવે એટલા માટે કહ્યું કે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, પણ જે પ્રકારમાં, જે ધ્યાનમાં આત્મા કેન્દ્ર સ્થાને હોય એ જ ધ્યાનનો સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે. બાકી બધી ભ્રમણા અને ભ્રાંતિ છે. કોઈને કોઈ પ્રકારની કલ્પનાનું સ્વરૂપ પોતાની સામે લાવીને એમાં એકાગ્ર થઈ જવું, જેમ કોઈ આશુક પોતાની પ્રેમિકાનું સ્વરૂપ લાવીને એમાં એકાગ્ર થઈ જાય, થાય. આ સમાધિનું સ્વરૂપ નથી. યોગ માર્ગમાં, પરમાર્થ માર્ગમાં આ સમાધિનો કન્સેપ્ટ નથી. એટલે કલ્પના, મતિ કલ્પના, કોઈ પણ પ્રકારના વિચાર આધારિત એની અંદર એકરૂપ થવું આ સમાધિનું સ્વરૂપ નથી. બ્રહ્મ સમાધિ કહેતા હવે આત્મા તો રૂપી કે અરૂપી? અરૂપી. અરૂપીની સમાધિમાં કયા રૂપની ધારણા કરવી? દીવાની કરવી, ઝાંઝરાની કરવી, પખવાજની કરવી, શેની કરવી? અરૂપી લક્ષણથી પકડાય, અરૂપીના લક્ષણો ઇન્દ્રિયથી ગ્રાહ્ય બની શકે નહીં. તો અરૂપી એવા ચેતન તત્વની સમાધિ આ જીવે જો પ્રાપ્ત કરવી હોય તો એણે એ ચેતન તત્વને કેવી રીતે પકડમાં લેવો? મનની કલ્પનાથી, જુદી જુદી પ્રકારના વિચારો કરવાથી, તરંગથી, તુક્કાથી? નહીં, લક્ષણથી આત્માની ઓળખ થાય, લક્ષણથી ચેતનની અનુભૂતિ થાય. એ લક્ષણને પકડીને એમાં એક રૂપ ધ્યાનમગ્ન થાય. તો બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે આત્મા. આવા આત્માને એના ગુણથી અને લક્ષણથી ઓળખી અને વેદનથી અનુભવ કરવો, એનું નામ સમાધિ. અરૂપી અમૂર્ત એવા આત્માને જે ઇન્દ્રિયાતીત છે, એવા આત્માને ગુણથી અને લક્ષણથી ઓળખીને વેદનથી એની અનુભૂતિ કરવી, તે બ્રહ્મ સમાધિ છે. વારંવાર જગતના જીવોએ ધ્યાનનો અભ્યાસ કરવો. કેવી રીતે કરવો? એટલે કૃપાળુદેવ કહે કે ક્યારેક ધ્યાન તરંગરૂપ થાય છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થાય છે. જીવ ભ્રાંતિમાં ચડી જાય છે. કેટલીક વાર આ અહમ સૂક્ષ્મ છે ને, એટલે એને એમ લાગે કે હું બધું સમજી ગયો, મારે કોઈને પૂછવાની, કોઈને ક્યાંય જવાની, કોઈની સાથે સત્સંગ કરવાની જરૂર, હું તો બધું જાણું છું. એને ખબર નથી કે અટકી ગયો છે. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જેને કહીએ, કે વસ્તુનું યથાર્થ સ્વરૂપ અને યથાર્થ બોધ, જે આગળના પત્રમાં પરમ કૃપાળુ દેવે ખંભાતના મુમુક્ષુને કહ્યું. શું કહ્યું તું? કે દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. પદાર્થનો બોધ પ્રાપ્ત થાય, કોઈ પણ પ્રકારનું ભ્રાંતિનું, તરંગનું, તુકાનું દર્શન થાય આ સમ્યક જ્ઞાનનું લક્ષણ નથી. અને જગતના જીવો સત્પુરુષનું શરણાપન સ્વીકાર્યા વિના ઘણીવાર પોતાની મતિ કલ્પનાથી માર્ગની અંદર થોડે સુધી જઈને રોકાઈ જાય છે અને એને પૂર્ણતા માની લે છે કે હવે મારે કંઈ સમજવાની જરૂર નથી, હવે મારે કોઈની સાથે સત્સંગ કરવાની પણ જરૂર નથી, હવે મારે કોઈને પૂછવાની પણ જરૂર, હું તો બધું જ જાણું છું. અટવાયો છે, અટવાયો છે, કોઈને કોઈ પ્રકારની પોતાની મનોકલ્પનામાં જીવ અટવાયો છે, આગળ વધી શકતો નથી. બ્રહ્મ સમાધિને બરોબર આપણે કન્સેપ્ટ સમજવો પડે. બ્રહ્મ કહેતા આત્મા છે અને કૃપાળુદેવ પોતે કહે છે કે અમે બ્રહ્મ સમાધિમાં છીએ, અમે બ્રહ્મ સમાધિમાં છીએ. અંબાલાલને કે જે સૌભાગ્યની દશા કેવી છે, એક જ પોસ્ટકાર્ડમાં બે લીટીમાં આ બંને તત્વ બતાવે છે. સૌભાગ શ્રી સૌભાગ પ્રેમ સમાધિ વિશે વર્તે છે. શ્રી સૌભાગ પ્રેમ સમાધિ વિશે વર્તે છે. આત્મા પ્રત્યે અનન્ય પ્રેમ છે, પણ હજુ સ્વરૂપ પકડમાં આવ્યું નથી. બ્રહ્મનિષ્ઠ છે પણ બ્રહ્મ પ્રાપ્ત નથી. બ્રહ્મનિષ્ઠ હોવું એ એક વાત છે અને બ્રહ્મ પ્રાપ્ત હોવું એ બીજી વાત છે. શ્રી સૌભાગ પ્રેમ સમાધિ વિશે વર્તે છે. આ પણ એક ઘણી ઉચ્ચ વિશુદ્ધ અવસ્થા છે કે આ જગતના કોઈ પદાર્થ પ્રત્યે હવે એને પ્રેમ નથી, સ્નેહ નથી. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી ને, હવે તો શરીરથી પણ સ્નેહ તૂટી ગયો છે, શરીરથી પણ સ્નેહ તૂટી ગયો છે, આત્મામાં દ્રષ્ટિ થઈ છે. આ પ્રેમ સમાધિનું લક્ષણ છે. આ લક્ષણ પ્રેમ સમાધિનું છે કે શરીર સાથે સૌથી વધારેમાં વધારે પ્રેમ શેની સાથે હોય? શરીર સાથે. બધા સાથે પ્રેમ કરે પણ ક્યાં સુધી? શરીર અનુકૂળ હોય. જેવું શરીરનો પ્રશ્ન આવ્યો અને બીજા સાથે પ્રેમનો આવ્યો તો પ્રાયોરિટી ક્યાં આવે? માથું દુખે છે ને, ઓલો આપણો ભાઈબંધ મળવા આવ્યો છે, મોકલબ જવા દે ભાઈ, કહી દઉં એને ફોનમાં કે અત્યારે નથી. શરીરનો પ્રેમ, શરીરનો રાગ, શરીરનો ને, શરીરનો સ્નેહ આ પ્રથમ છે. પણ જેને આત્માની પ્રાપ્તિની લગની લાગી છે એને કહે છે હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી ને, હવે તો આ શરીરથી અમારો સ્નેહનો નાતો હતો એ બધો નાતો તૂટી ગયો છે. આપણી ક્યારેક અવસ્થા એવી છે કે આત્માને પ્રાપ્ત કરવો હોય પણ શરીર જો પેલું વચમાં આવે તો શરીર પહેલા આત્મા પછી બોક. હવે આત્મધ્યાન કાલ કરશું, મોકલાપ અત્યારે, કારણ કે હજી નેહ નાતો સ્નેહ ક્યાં જોડાયેલો છે? અધિક શરીર. મુખ્ય અને ગૌણની બાબતમાં વાત કરીએ તો મુખ્યતા કોની છે? શરીરની. અને ગૌણતા શેની છે? આત્માની. શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિને વિશે વર્તે છે. વર્તે છે શબ્દ છે, શબ્દ વર્તે છે. હવે સૌભાગ્યને એવી આત્મતત્વની રઢ લાગી છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. લય લાગી ગઈ છે જીવનમાં આત્મતત્વને મેળવવાની. જેવી લઈ નરસિંહને લાગી છે, જેવી મીરાને લાગી છે, જેવી કબીરને લાગી છે, આ બધાના જીવનમાં એક લઈ જાગ્યો છે. હવે એક જ સુર છે, જીવનનું સંગીત એક જ છે, જીવનનું સંગીત હવે એક જ છે, એનો સુર પણ એક જ, એનો તાલ પણ એક, એનો લય પણ એક. આ જ્યારે સરસ મજાની સિમ્ફોની જેને કહીએ ને, સંગીતની ઓર્કેસ્ટ્રા, એનું લક્ષણ શું? તો કે તાલ એક, સુર એક, સંગત એક, લય એક અને સુર એક, બધી. આવું એક પણ જ્યાં હોય, બસુરા હોય તો, બે તાલા હોય તો, બે લય હોય તો. મુખ બંધ કર ભાઈ, હવે તબલું આડું હાલે છે, વાજુ ક્યાં હાલે છે, ગાય છે ક્યાંય, અને ઓલો વાયોલિન વાળો ક્યાંનો ક્યાં હેલો જાય છે. આ બધા મેળ મળી જાય, સુર સંગમ, સંગત, તાલ, લય, બધું એક થાય જ્યારે, આવું જીવનનો સુર જ્યારે એક બને છે, ત્યારે આવી પ્રેમ જેને કહે છે. જીવનના બધા જ પ્રવાહો છે, ઇન્દ્રિયોના બધા જ પ્રવાહો છે, એ કેના તરફ વહે? આત્મદર્શન તરફ. આપણે પ્રાર્થના બોલીએ છીએ, નાનચંદ્રજી મહારાજ બહુ પ્રાર્થના બોલાવતા, સવારના પોરમાં બધાને 6 વાગે બધા ઉપાશ્રમમાં ભેગા થયા, પ્રાર્થના બોલાવે. એક પ્રાર્થના આપણે ઘણી વાર બોલીએ છીએ, પ્રભુ અંતર્યામી. કેવી સરસ પ્રાર્થનાની છેલ્લી 2 લીટી મૂકી છે,
વહો એવી નીતે મુજ જીવનની સર્વજરણી દયાના પુણ્યોના તુજ પ્રભુ મહા સાગર ભણી.
હે પ્રભુ, સંસારની અંદર બધી જ નદીઓનું એક જ સ્વરૂપ છે કે નદીઓ દોડતી દોડતી એની બધી જ ઝરણાઓ, એની બધી જ શાખાઓ, એની બધી જ પ્રશાખાઓ સમુદ્રને મળે. આ જગતનો એક નિયમ, તમામ નદીઓ એની શાખા પ્રશાખાઓ એને ગમે તે નામથી ઓળખો અને ગમે ત્યાં એનો ફાટો પડે, ફંટાય, ગમે ત્યાં જાય, ઉપર ચડે, નીચે પડે, પહાડ ઉપર ચડે, પાછી નીચે ઝરણા રૂપે પટકાય, પણ આ બધી નદીનું પાણી છેલ્લે ક્યાં જાય? હે પ્રભુ, વહો એવી નિત્ય મુજ જીવનની સર્વઝરણી, મારા ઇન્દ્રિયોના બધા જ વિષયો, મારી જાણકારી, મારી બધી શક્તિ, એ મારી શક્તિનું બધા જ ઝરણાઓ, બધા જ પ્રવાહો, અનેકવિધ પ્રવાહો મારા જીવનના, મારા જીવનની સરિતાઓ જે છે એ સરિતાઓ બધી જ ક્યાં વહે? વહો એવી નિત્ય મુજ જીવનની સર્વઝરણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી. હે પ્રભુ, તારા મહાસાગર ભણી જ મારી ગતિ હો, તારામાં જ લીન, તારામાં જ હું એકરૂપ થાવ, તદરૂપ થાવ, અર્પિત થાવ. મારું કશું જ ન રહે, સરિતાને પોતાના અસ્તિત્વનું પણ ત્યાં ભાન રહેતું નથી, કે એનું પણ સમર્પણ, બીજું કઈ શોધમાં. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે ભરતીઓ જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લે. આત્મરૂપેણ સર્વ સમર્પયામિ, બધા જ ભાવથી આવા પરમ તત્વને અર્પિત થવું, શેષ કોઈ પણ ભાવ અહમનો નહીં રાખવો, કોઈ પણ પ્રકારની આપણી મહત્તા નહીં રાખવી, આપણી તમામ પ્રકારની મહત્તાને જ્યારે આપણે અર્પિત કરી દઈએ, આ બધી જ પ્રકારની મહત્તાઓ એ પણ આપણા સ્વચ્છંદનું અને અહમનું દ્યોતક છે, એ જ્યારે આવી અર્પિત થઈ જાય, સરિતાનું નામ નિશાન સાગરમાં મળ્યા પછી કઈ સરિતાનું પાણી છે કહી શકાય? સાગરમાં ગંગાનું પાણી છે, ગોમતીનું છે, ગોદાવરીનું છે, નર્મદાનું છે, અનેક નદીઓ સાગરમાં છે, પણ સાગરમાં ગયા પછી કઈ નદીનું પાણી એમાં છે? તો કે સાગરમાં ગયા પછી નદી નદી રૂપે રહેતી નથી. એમ પરમ તત્વની સાથે આવિષ્કાર થયા પછી આ જીવ વ્યક્તિ રૂપના જીવની અંદર રહેતો નથી, પણ આત્મદ્રવ્ય નામનું જે સમાન દ્રવ્ય છે એવી પોતાની કેવળ શુદ્ધ ચેતનાના ગુણોની અંદર જ રહે છે. હવે એના કોઈ વિભાવિક ગુણોમાં એનું રહેવાનું શક્ય નથી. અહમ અને મમત્વ એનું પૂર્ણ રૂપે વિસર્જન થાય છે, અને એ ત્યારે જ થાય કે જ્યારે એ તત્વ પ્રત્યે પેલા પ્રેમ પ્રગટે. સ્વભાગને વિશે પ્રેમ સમાધિ છે. આ આત્મા ઓળખાતો નથી, પણ આત્મરૂપ પુરુષ ઓળખાય કે નહીં? આત્મા ઓળખાતો નથી, પણ આત્મારૂપ આત્મત્વ પ્રાપ્ત પુરુષ એવા ઓળખાય કે નહીં? બસ એ ઓળખાય. પર પ્રેમ પ્રવાહ બઢે સબસે, સબ આગમ ભેદ સુર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દિયે. પ્રેમ પ્રવાહ, જીવનનો તમામ પ્રવાહ જ્યારે એ પરમ તત્વ ઉપર પ્રવાહિત થાય, સબ આગમ ભેદ સુર બસે, આ તમામ આગમોનો ભેદ સમજાઈ જશે, ચિંતા નહીં કરીશ. જ્યારે વ્યક્તિત્વનું અર્પણ થશે ત્યારે, અને આવું અહમ અને સ્વચ્છંદ અને આવું કોઈ પણ પ્રકારની પોતાની મહત્તા જીવિત હશે ત્યાં સુધી ગમે તેટલું ભયણો હશે તો પણ એના ભેદ એ પામી શકશે. ભક્તિ સિવાય ભેદ ક્યાંય મળે નહીં. પરમ પુરુષની ભક્તિ સિવાય આ જ્ઞાનના ભેદ ક્યાંય મળે નહીં. અદ્ભુત આ બધું શાસ્ત્ર છે, પણ સરળ છે, સમજવામાં આવે તો સરળ છે. જ્યાં નથી સમજાતું, જ્યાં મુશ્કેલી પડે છે, ત્યાં જરૂર સમજી લેવું કે આપણો કોઈને કોઈ પ્રકારનો સૂક્ષ્મ અહમ હજુ ઉછાળા મારે છે, શાંત થયો નથી. કોઈને કોઈ પ્રકારની બુદ્ધિવાદ આપણો હજી જોર કરે છે, અને એને કારણે સત્પુરુષની વાણી, જ્ઞાનીના વચનનો આશય પકડાતો નથી, અને સંદેહમાં જીવ ચાલ્યો જાય છે. આમ હશે, આમ હશે, આમ કહ્યું હશે, તેમ કહ્યું હશે, નિજ મતી કલ્પનામાં ચાલ્યો કે ડાપણમાં ચાલ્યો ગયો. શ્રી સ્વભાગ પ્રેમ સમાધિની, બ્રહ્મ સમાધિ પ્રાપ્ત કરવા માટેનું પહેલું પગલું પ્રેમ સમાધિ છે. જેને બ્રહ્મ પ્રત્યે પ્રેમ નથી, જેને બ્રહ્મ પ્રત્યે પ્રેમ નથી, એના જીવનમાં ક્યારેય કદાપી બ્રહ્મ સમાધિ ઉપલબ્ધ થાય એવી કોઈ વ્યવસ્થા નથી. આ જગતમાં પ્રેમ કરવા જેવી ચીજ શું? તો કે છે પોતાનો આત્મા. આ આત્મતત્વ આ જગતનું એક મહાન આશ્ચર્ય છે, એક મોટામાં મોટું રહસ્ય છે, જે રહસ્યને જબરજસ્ત દુનિયાના 21મી સદીના વૈજ્ઞાનિકો પણ જેને ઉકેલી શક્યા નથી, અને સત્પુરુષના ચરણે ભક્તિમાં રહીને જે રહસ્યને અનંત લોકોએ અહીંયા પ્રાપ્ત કર્યું છે આ ધરતી ઉપર, અધ્યાત્મની પરંપરામાં તીર્થંકરોના માર્ગે ચાલી અને ન્યાલ થઈ ગયા છે, અને વૈજ્ઞાનિકો હજી હાથ ઘસતા રહી ગયા છે. આ રહસ્યને આણે પામી લીધું છે, અને ઓલા હજુ શોધની અંદર ઊંધા પડ્યા છે, પણ ક્યાંય હાથ લાગતો. ભક્તિની અર્પણતા વિના આ ભેદની પ્રાપ્તિ ન થાય. આ ભેદ છે. ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. આવા આત્મત્વને પ્રાપ્ત કરનારા પુરુષોની જ્યાં પરંપરા છે સંસ્કૃતિમાં, અધ્યાત્મની અંદર, જે દેશની અંદર, જે ધરતીની અંદર, જેના ઇતિહાસની અંદર, જેની કુળ પરંપરાની અંદર, જેની ધર્મ પરંપરાની અંદર આવા વિતરાગોનો માર્ગ છે, તીર્થંકરોનો માર્ગ છે, કેવડીઓનો માર્ગ છે, અનંતા અનંત કોટી કેવડીઓનો માર્ગ છે, આખી આ ગુરુઓની પરંપરા અખંડ રૂપની અંદર, સનાતન રૂપની અંદર આ ધરતીમાં ચાલી રહી છે, એના પ્રત્યેની અર્પણતા, એના પ્રત્યેની ભક્તિ આ ભેદ પકડાવશે. અને આ ભેદ પ્રાપ્ત થઈ જ આ જીવને પોતાના સ્વરૂપની બ્રહ્મ સમાધિની પ્રાપ્તિ થશે. પણ આના માટે પ્રેમ આવવો જોઈએ. આ પરમાત્મા, આ ગુરુ પરંપરા, આ સિદ્ધોની પરંપરા, આ અરિહંતોની પરંપરા, આ આચાર્યોની પરંપરા, આ ઉપાધ્યાયોની પરંપરા, આ સાધુઓની પરંપરા, આ પંચ પરમેશ્વરીઓ જગતની અંદર જેણે આ માર્ગને અક્ષુણ અને અખંડ રાખ્યો છે, શાશ્વત અને સનાતન રાખ્યો છે, એના પ્રત્યે આપણે ભક્તિવંત બનવું પડે, અર્પિત થવું પડે. અને એક જ શબ્દ એના માટે મૂક્યો, નમો અરિયંતાણમ. જે આ બધી મહાન આત્માઓ છે, આ બધા જ ઉત્કૃષ્ટ પદને પામેલા છે, ઉત્કૃષ્ટ આત્મસ્થિતિમાં સ્થિત થયેલા છે, આ બધાને અમે શું કરીએ, શું ગુણગાન ગાઈએ? તમારા અરિયંતના શું ગુણ ગાવા, સિદ્ધના શું ગાવા, આચાર્યના શું ગાવા, ઉપાધ્યાયના શું ગાવા, સાધુના શું ગાવા? આ 14 પૂર્વનો સાર કે જે કાંઈ ગાવા જેવું નથી. નમસ્કાર કર બસ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો વજ્જાયણમ, નમો લોયે સમસામ. આખા લોકની અંદર પણ જો કોઈ આવો મહાત્મા હોય તો એને મારા નમસ્કાર છે. આ અર્પિત ભાવ છે, આ નમસ્કારનો શ્રેષ્ઠ ભાવ છે. આ સિવાય કંઈ કરી શકીએ એમ નથી આપણે, કારણ કે એના ચરિત્રનો ભેદ આપણે પાર પામી શકતા નથી. અહો એ સર્વજ્ઞના ચરિત્રને કોણ જાણી શકે? અહો એ અરિહંતોના ઉપકારને કોણ જાણી શકે? માટે નમસ્કાર સિવાય કંઈ આપણી પાસે વિકલ્પ નથી. અને એવો મંત્ર જૈન દર્શનનો શાશ્વત મંત્ર, 14 પૂર્વના સારરૂપ મંત્ર, નમસ્કાર મહામંત્ર, નમો અરિહંતાણમ કહેતા તો આ જીવે અદ્ભુત કલ્યાણનું કારણ પોતાના હાથમાં સાધી લીધું. જો ભાવથી નમસ્કાર થાય એ સિદ્ધોને, એ આચાર્યોને, એ ઉપાધ્યાયોને અને એ સાધુઓને, અદ્ભુત વાત છે. એક એકની અંદર આ બધી ભાવની ગાથાઓ છે, બધી આખું શાસ્ત્ર ભાવનું છે. અને ભાવને વ્યક્ત કરવા માટે શ્રેષ્ઠ માધ્યમ જે જૈન દર્શને આપ્યા છે, વ્યક્તિ નહીં પદ, વ્યક્તિ નહીં તત્વ, એ જગતમાં બે મિસાલ, બે જોડ છે. આવું દર્શન કૃપાળુદેવ કહે છે કે અમે અતિ મધ્યમપણે કહીએ છીએ કે જૈન જેવું જગતમાં બીજું દર્શન નથી, જૈન તુલ્ય બીજું એકે દર્શન. આમાં કોઈ જૈન ગુરુઓએ અમને કોઈ દક્ષિણા આપી કે ભૂરસી આપી છે એવું નથી, પરંતુ અમે આ ન્યાયની અને સત્યની કસોટી ઉપર ચડાવ્યું છે અને અનુભવથી કહીએ છીએ, અનુભવથી કહીએ છીએ. આવા અનંતા જ્ઞાનીઓનો અનુભવ એક જ છે, પછી શ્રીમદ રાજચંદ્ર હોય, ભગવાન કુંદકુંદાચાર્ય હોય, ઉમા સ્વાતિ હોય, સુધર્મા હોય, જંબુ સ્વામી હોય કે ગુરુ ગૌતમ હોય, આ બધાની અનુભૂતિ એક જ છે કે સર્વજ્ઞએ કહેલો ધર્મ એ જ સાચો શરણ આપનાર. શ્રી સુભાગ પ્રેમ સમાધિને વિશે વર્તે છે, વર્તે છે શબ્દ લક્ષમાં લેજો. વર્તવું, આત્મા પ્રત્યે પ્રેમ હોવો એક વાત છે ને પ્રેમમાં વર્તવું એ બીજી વાત છે. શ્રી સુભાગ પ્રેમ સમાધિની વિશે વર્તે છે. અંબાલાલને માત્ર બે શબ્દમાં ઓળખાણ આપી દીધી કે અમારે બ્રહ્મ સમાધિ છે અને સુભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. અદ્ભુત વાત. કૃપાળુ દેવે આવા પત્રોની અંદર મૂકી છે. પત્રાંક 307 આણંદ, માગસર સુદ બીજ, ગુરુવાર 1948. ઓમ પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય, ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. પત્ર પૂરો થઈ ગયો. હવે તો અર્થ સમજવો પડે. શું કહેવા માંગે છે આ પરમ પુરુષ? આપણને કંઈક કહે છે. કોઈ પત્ર નિરર્થક તો હોય નહીં લખવા ખાતર. આપણો પત્ર તો વાંચીને ફાડવા જેવો હોય, કારણ કે વાંચનારને તો સંતાપ થયો હોય, પણ ભોગ જોગે જો બીજાના હાથમાં આવે તોય એ દુઃખનું જ કારણ થાય. બીજું કાંઈ એમાં હારા વાટ હોય નહીં. ઉઠમણા ને પત્ર લખે ને, એટલે કે મેલાના પત્ર ઉપર લખે અશુભ. પણ આપણે રોજ પત્ર લખીએ છીએ ને એ બધા શુભના ને શુદ્ધના લખાય. શુદ્ધના લખીએ છીએ આપણે, રોજ લખીએ છીએ, એમાં અશુભ જ છે. બળતરા સિવાય શું છે? ચાલ્યા કરે છે, સંસાર છે. અહીંયા તો શ્રીમદ રાજચંદ્રના પત્રોનો આખો ગ્રંથ બની ગયો છે. એક 10 વર્ષના ગાળામાં 1000 જેટલા પત્રો લખાઈ ગયા. 10 વર્ષના ગાળામાં 1000 જેટલા પત્રો લખાઈ ગયા. વર્ષે 100 જેટલા પત્રો થયા. આપણે 100 થી વધારે ટેલિફોન કરીએ છીએ, પણ ટેલિફોનમાં તત્વ નિરૂપણ થાય? પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય અંતિમ અવસ્થાનું જે છે તે પરમ ટોચનું, તેનું અમે ધ્યાન કરીએ છીએ. આ જગતની અંદર સત્યનું પણ સત્ય એવું શું છે? તો કે હું સાચો, મારો સંસાર સાચો, મારો પરિવાર સાચો, મારો પરિગ્રહ સાચો, આ બધું સાચું, પણ સાચાનું સાચું તારો આત્મા સાચો, બાકીનું બધું ખોટું. આ સત્યનું સત્ય શું? તો કે બધું સાચું. મારી માલિકીના લેખ બતાવું તમને, આ માલના બિલ બતાવું, આ બધું હું તમને આ બધું જે કહું છું એના સાબિતી પુરાવા આધાર આ બધું આપું, એવિડન્સ, અને કો પડકાર કરો આમાં જો કોઈ ખોટું હોય તો સાબિત કરી દો. 1,00,000 રૂપિયા આપું જો કંઈ ખોટું હોય તો. આ બધું હું જે કહું સાચું. જ્ઞાની કહે છે કે બધું સાચું, પણ સાચું નું સાચું શું? સાચું સાચ, સત્યનું સત્ય એ તારું પોતાનું ચૈતન્ય સ્વરૂપ, મારું આત્માનું સ્વરૂપ. અને એ જો નથી તો, એ જો નથી તો આ બધા પુરાવાઓની પેટી ભરીને આપણી પાસે પડ્યા હોય. પણ જો આત્મા નથી તો આ કબીર સાહેબે એક જ લીટીમાં જવાબ દઈ દીધો, આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા. મોકલાપ કાયદાની અંદર એક મેગઝીમ છે, સૂત્ર છે, ડેથ ટર્મિનેટ્સ ઓલ કોન્ટ્રાક્ટ્સ. ગમે તેટલા કરારો કર્યા હોય, યાવત ચંદ્ર દિવાકરો લખ્યો અંદર, તમે સુખેથી વંશ વારસા ભેગે પેઢી દર પેઢી યાવત ચંદ્ર ભોગવટો કરજો વગેરે 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 વગેરે. પણ ઓલો વયો ગયો, હવે આ ચંદ્ર ને સૂર્ય શું કરશે? આ નિર્ભેળ લખીએ, જે લખીએ લખવું લખને ભાઈ. પણ બધું આ આત્મ તત્વની હયાતીના આધાર ઉપર આ બધો શણગાર છે. શબનો શણગાર, મરદાના શણગાર શું કામના? મહામૂલ્ય આભૂષણો એની કિંમત ક્યાં સુધી? જુદી જુદી રીતના, જુદા જુદા ઘાટના, જુદા જુદા સરસ મજાની કલાકારી વાળા આભૂષણો એ શોભે ક્યાં સુધી? શોભે પહેરનાર જ્યાં સુધી અંદર એનો આત્મા ચૈતન્ય વિદ્યમાન છે ત્યાં સુધી. જેવી અંદરની જ્યોત બુઝાઈ ગઈ પછી આ 9 લાખના દાગીના શું કરવાનું? કાઢી લેવાના. નો નીકળે તો એને કાપીને કાઢી લેવાના. જેને પ્રેમથી શણગાઈ રહ્યા એના અંગ ઉપાંગ હવે કાપવા બેઠો કે બોલાવો કોકને, કાતર લઈને આવે, પકડ લઈને આવે. વીટી જામ થઈ ગઈ છે, જવા દેને, નો જવા દો. સંસારની અંદરનું સત્યનું સત્ય, પરમ સત્ય એ શું છે? આપણે માત્ર સપાટી ઉપરના સત્યમાં એવા ગોથા ખાઈ છીએ, એવા એની સાથે મોહ અને આસક્તિમાં લાગી ગયા છીએ. આ મારું, આ મારું, આ મારું, આ સાચું છે, આનો આ કાયદેસર છે, આમ છે તેમ છે, બધું કાયદેસર છે. પણ તું છો તો બધું કાયદેસર છે કે તું નથી ને બધું કાયદેસર છે? તો સત્યનું સત્ય શું? તો કે આત્મા. કૃપાળુદેવ કહે છે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અને આપણે કાચું સત્ય જે છે, સંયોગી સત્ય જે છે, જે સંયોગી સત્ય છે, એના ધ્યાનમાંથી નવરા થતા નથી. આપણું બધું જ સત્ય કેવું? સાપેક્ષ, સંયોગી, વિનાશી, અનિત્ય. આ બધું સત્ય કરવું આપણું. તમે કેમ ના પાડો? આ શરીર મારું છે એની કેમ ના પાડો? આ મકાન મારું છે એની તમે કેમ ના પાડો? ના નથી પાડતો, તારું જ છે. પણ હવે અમારે આગળ લઈ જવો છે કે સત્યનું સત્ય શું? કૃપાળુ દેવની 19 વર્ષની ઉંમરની અંદર એટલી બધી એમની પ્રતિષ્ઠા હતી. જ્ઞાનને કારણે, સતાવધાનના પ્રયોગોના કારણે. તો મુંબઈની અંદર કહે છે કે તે વખતના મહાધનાઢ્ય એવા તાતા એને એનો મહેલ જોવા લઈ ગયા 19 વર્ષની ઉંમરે. પણ શક્તિથી લોકો અંજાય છે, શક્તિને લોકો પૂજે છે કે ચાલો બસ મારા ઘરે આવો, અમારા આંગણા પાવન કરો, વગેરે વગેરે જે હોય તે. અને બધું બતાવે છે, એમાં મહિમા ગાય છે. તાતાએ શેનો મહિમા ગાયો? બંગલાની અંદર રહેલ ફર્નિચર અને ઘરવખરી કેવી કેવી મહામૂલ્યવાન છે, ક્યાંથી લાવ્યા છીએ, અને આવું જગતની અંદર આ 2 નમૂન છે. અમારો એન્જિનિયર આવો, અમારો આર્કિટેક આવો, અમને ટાઇલ્સ આવી મળી ગઈ, અમારું લાકડું આવું સરસ મજાનું મળી ગયું, અમારો સુથાર બહુ મજાનો, કલર પણ સરસ અમને મળી ગયો, અમે બધામાં લક્કી. આ એનું લકરા ગાણા ગાય જ્યારે કોક પોતાનું મકાન બતાવવા નીકળે ને ત્યારે, તમે આ સ્ટોપર જોઈ એ આવી તમને ક્યાંય નહીં, મૂકને લપ કાકા, સ્ટોપર તને બંધ કરવાનું છે ને સ્ટોપર તો. પણ જીવ આવી આવી બાબતની અંદર, ક્ષુલ્લક ક્ષુલ્લક બાબતની અંદર, અને જેનો મહિમા આપણને છે બીજાને એનો મહિમા છે કે નહીં એની ઘેલછામાં યાદ નથી કે હામાને આમાં કાંઈ રસ નથી. સામાને આમાં આપણો અતિ ઉત્સાહ ક્યારેક સામાના નિરુત્સાહને પણ પકડી શકતો નથી. આપણને જેનું મહાત્મ્ય વેદાય છે કદાચ સામાન્ય એનું મહાત્મ્ય ન પણ હોય. તો આપણને એમ થાય કે એને કાંઈ ખબર નથી પડતી, બોલો લ્યો એ કાંઈ સમજતા નથી. અરે તમારા ગાંડપણમાં કોઈ જોડાય તો જ ડાયો. જગતના આ બધા વ્યવહારની અંદર જ્ઞાની કહે છે કે આપણે જગતના જીવો આવી ક્ષણભંગુર વસ્તુને સત્ય માનીને ચાલે છે, જે ક્ષણભંગુર છે. જગતનું જે સ્વરૂપ ક્ષણભંગુર છે એને આ જીવ સત્ય માનીને આખું જીવન એની સેવામાં વિતાવે છે. પછી સંયોગ હોય, સંગ્રહ હોય, પરિગ્રહ હોય, કે ગમે તે પ્રકારનું સ્વરૂપ હોય એનું, પણ સંસારનું એ સ્વરૂપ એના માટે ક્ષણભંગુર છે, વિનાશી છે, અનિત્ય છે. અને એને માનીને આ જીવનું આખું સમગ્ર જીવન એમાં જ વ્યતીત થઈ જાય છે. એને એ સત્ય પાછળના સત્ય એના તરફ જીવનના અંત સુધી લક્ષ્ય જતું નથી. પરમ સત્ય શું છે? એ પોતાનો આત્મા છે. હું હોય ને આ બધું છે. અંદર જાણનાર બેઠો છે એટલે જગતની જાણકારી આ બધી અફલાતુન છે, અદ્ભુત છે, વિસ્મયજનક છે, આશ્ચર્ય છે. ઓહો, પણ ક્યાં સુધી? અંદર જાણનાર ચેતન સત્તાની વિદ્યમાનતા છે ત્યાં સુધી. એ વિદ્યમાનતાનો સ્વીકાર કર્યા વિના, એ પરમ સત્યને લક્ષમાં લીધા વિના, ક્ષણભંગુર ઉપરછલા સત્યની પૂજા કરવાથી જીવ સંસાર હારી જાય છે, જિંદગી હારી જાય છે. જ્ઞાની કહે છે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. જો ધ્યાન કેનું ચાલે છે? પરમ સત્યનું. એટલે આગલા પત્રમાં કીધું બ્રહ્મ સમાધિ છે, બ્રહ્મ સમાધિ છે. ધ્યાન કેનું છે? બ્રહ્મ સમાધિમાં પરમ સત્ય. પરમ સત્ય શું છે? સત્યનું સત્ય શું? પોતાનું સ્વરૂપ. સત્યનું સત્ય એ પોતાનું સ્વરૂપ છે. 16 વર્ષની ઉંમરના કાવ્યમાં કૃપાળુદેવ આ કહે છે.
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સબંધે વડગણા છે રાખું કે એ પરિહરું.
આ તો વડગણા છે બધી, જેને હું સત્ય માનું છું. આ તો બધું ક્ષણભંગુર છે, વડગણા છે, વળગેલું છે. હમણાં વિનાશ થઈ જશે, હમણાં છૂટી જશે. ત્યાર પહેલા વિચારી લઉં.
રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.
ભાઈ, આ બધામાં ક્યાં પડ્યો તું? લક્ષ્મી, અધિકાર, પદ, પ્રતિષ્ઠા વગેરેમાં. ઓળખી લે આત્માને. સત્યનું સત્ય છે, પરમ સત્ય છે. શીઘ્ર એને ઓળખો. ઓળખવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ અવસર પ્રાપ્ત થયા પછી નહીં ઓળખાયો, સાધન ઓછા થશે, વધશે નહીં, અનુકૂળતા ઓછી થશે, વધશે નહીં. આ પંચેન્દ્રિય, આ છ પર્યાપ્તિ, આ સંઘનીપણું, આ વિતરાગનો માર્ગ અને આવા સત્પુરુષનો યોગ, એનું બોધ, એના વચનામૃત, આવો યોગ ફરીથી જીવનમાં મળે કે ના મળે? એટલે શીઘ્ર શબ્દ મૂક્યો. સાહેબ શું ઉતાવળ છે? આત્મતારો, આત્મતારો. એક છોકરો હતો એટલે મને તરત પ્રશ્ન પૂછીને કહ્યું અમેરિકામાં, મને કે શીઘ્ર એટલે સમજાતું નથી. સાચી છે. એને તો એનો વાંકે નહોતો, કેમ કે શીઘ્ર શબ્દ જ એને પહેલી વાર સાંભળ્યો એટલે શીઘ્ર શબ્દ એને મગજમાં ન બેઠો. એટલે આ તો જલ્દી, એઝ ફાર એઝ ક્વિક, એઝ સૂન એઝ પોસિબલ. તો કે એની શું જરૂર છે આટલી ઉતાવળ? શું છે આત્માને પ્રાપ્ત કરવાની? કાળ અનંતો પડ્યો છે, શું ઉતાવળ છે આત્માને પ્રાપ્ત? આ શીઘ્ર શબ્દ શું કામ? આત્માને ઓળખવું, નિરંતર ઓળખશો. અત્યારે જે દુનિયા છે એને તો ઓળખવી. નથી ખ્યાલ. સંયોગી સ્વરૂપ, ક્ષણભંગુર સ્વરૂપ, શાશ્વત સ્વરૂપ, એને જલ્દીમાં જલ્દી ઓળખ. કારણ કે એનો પ્રારંભ અહીંયાથી કર્યો છે. પદનો પ્રારંભ ત્યાંથી કર્યો છે કે આ અવસર ઘણો દોહિલો છે.
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવ નો મળ્યો, તુએ અરે ભવ ચક્ર નો આટો નહી એકે ટળ્યો.
આ એક આંટો ઓછો કરવા માટે દુર્લભ એવો અપૂર્વ અવસર તને પ્રાપ્ત થયો છે, અને એવા મહાપુણ્યના પૂંજના પૂંજ ઢગલે ઢગલા એકત્ર થયા છે. તે સમયે તને આવો શુભ દેહ માનવનો મળ્યો. માનવનો દેહ શુભ છે, શુભ સંયોગોથી સંકલિત એવો દેહ છે, બધું જ છે. શુભ દેહની અંદર કોઈ ચિંતા નથી, કોઈ જન્મીને કોઈ વાઘરી વાળે જન્મો નથી કે ભીખ માંગવા જાવ, જન્મતા વેદ ભીખ માંગવી પડે, ચોરી કરવી પડે, વ્યભિચાર કરવા પડે, હિંસક કરવું પડે, કોઈ કૃત્ય કઈ. શુભ દેહ છે, બધી અનુકૂળતા છે, શુભ સંસ્કારોથી શુભ સંયોગોથી આમાં બધું અભિપ્રેત છે, શુભ ક્ષેત્ર છે, શુભ ગોત્ર છે. ક્યાંય ભૂખે નથી મરી જવાનો. આવા બધા અનેક પ્રકારના શુભ થી આવૃત થયેલો એવો શુભ દેહ છે, અશુભ નથી. નહીં તો માનવ દેહ હોય અને નરક કરતા પણ જેને કે વધારે વિટમણા વાળો હોય એ પણ માનવ દેહ છે. પણ અહીંયા જ્ઞાનીએ શબ્દ મૂક્યો છે શુભ. કેટલા પ્રકારના શુભ, ક્યારે આપણે આપણા શુભનું લિસ્ટ કર્યું? જેની આગળ જઈને આગળ રોવા બેસીએ છીએ, મને આ પ્રતિકૂળતા છે, મને આ છે, જે આ ઓછું છે, જે આ ઓછું છે, આને આટલું વધારે છે, મારે આટલું ઓછું છે, આટલું પ્રાપ્ત કરવું છે, આ બધી દોડ. ક્યારે એમ છે કે મારી પાસે આટલું શુભ છે, આ ક્યારે મારા લક્ષમાં તો આવ્યું જ નથી. અશુભ ક્ષેત્ર. માનવનો દેહ મળ્યો ને કર્મભૂમિમાં મળ્યો, માનવનો દેહ મળ્યો ને આર્ય દેશમાં મળ્યો, માનવનો દેહ મળ્યો ને વિતરાગ શાસનમાં મળ્યો. ક્યારે વિચાર કરીએ છીએ કે શુભ શબ્દ શું કહે છે? એક એક પદની અંદર એક એક શબ્દને આગો પાછો કરી શકાય એમ નથી. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. એટલે આ સૂત્ર આપી દીધું. સૌથી વધારેમાં વધારે જીવને અભિમાન હોય તો આ દેહનું, આ શરીર. જ્ઞાની કહે છે કે એ દેહાધ્યાસ મટાડવાનો છે. જે દિવસે દેહાધ્યાસ મટશે તે દિવસે તું ધર્મનો મર્મ પામીશ.
છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર.
આ મર્મ છે, ધર્મનો મર્મ આ છે કે તારો દેહાધ્યાસ છૂટી જવો જોઈએ. હું ધર્મ પામ્યો કે કેમ? તો કે દેહાધ્યાસ હળવો થયો કે કેમ, એની કસોટી છે, આકરી છે. આ કસોટી બીજો નહીં લગાવી શકે, આપણે જ આપણી જાતે લગાવવી પડશે, માટે આકરી છે. કારણ કે પોતાના દોષને અપક્ષપાતપણે જોવાથી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. 254 પોતાના દોષને અપક્ષપાતપણે જોવાથી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. મુમુક્ષુતા ઉત્પન્ન થયા વિના મોક્ષના માર્ગે આગળ જવાતું નથી. આ પોતાનો દોષ, મારો દેહાધ્યાસ કેટલા પ્રમાણમાં છે કોણ નક્કી કરે? પોતે. સ્વદોષ દર્શન. અને આ કેવી રીતે જાય? આવું દેહાભિમાન જન્મો જન્મનું અનંત કાળથી છે પ્રભુ, આ કેવી રીતે ટળે? તો ઉપાય દીધો છે, સૂત્ર સરસ આપ્યું છે. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં, જો કાળ કેટલો કઠિન છે, સમયે સમયે જીવ બોડી કોન્શિયસ છે. દેહાભિમાન એટલે બોડી કોન્શિયસનેસ સમયે સમયે જીવમાં છે. કેટલી બોડી કોન્શિયસનેસ છે? કેટલા ઇન્વેસ્ટિગેશન કરાવ્યા? ડાયાબિટીસ મપાવો, બીપી મપાયું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, પૂછડું કર્યું, આ જોયું, એન્ઝાઇમ ના કરાવ્યું. બોડી કોન્શિયસ ને હાઈ, હું મરી જઈશ. તો જે કંઈ કર્મના ઉદય પ્રમાણે રોગ આવે એની સારવાર થાય એવી કોઈ અહીંયા વાત ન કરવી એવી વાત નથી. પણ કેટલા મમત્વ ભાવથી કરીએ છીએ, એમાં દેહનું અભિમાન કેટલું છે, દેહ પ્રત્યેનો રાગ કેટલો છે, દેહ પ્રત્યેની મોહબુદ્ધિ કેટલી છે. કઈક થાય તો બે વાર કરી લ્યો, ચાર વાર કરી લ્યો, આ ડોક્ટર ને આ ડોક્ટર, એકય ડોક્ટર દુનિયામાં નથી તને બચાવી શકે. દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું. આ રોગ પણ એમને ટળતા નથી હો. એ અસાતા વેદનીયનો ઉદય જ્યારે એનો કાળ પૂરો થાય ત્યારે જ જાય છે. ત્યાં સુધી મનના સમાધાન ભામા બધા હોય છે જુદા જુદા, કર્યા કરો, સમજીને ચાલે, બધું જ કરવું. કૃપાળુ દેવે આના પણ પત્રો, ત્રણ પત્રો આપ્યા છે, રોગ અને ઔષધ, ત્રણ પત્રો આપ્યા છે જબરજસ્ત. આના ઉપર કે જીવે કેવી રીતે વિચારવું, સ્વસ્થપણે વિચારવું, અપક્ષપાતપણે વિચારવું, અને આ જ્ઞાન માર્ગથી શુશ્રુષા પણ શરીરની કેમ થાય અને દેહાધ્યાસ કેમ ટળે. આ દેહાભિમાન આ કાળમાં મટાડવા માટે એક જ ઉપાય છે, અને એ છે ભગવતને સર્વ સમર્પણ કરવું. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. એટલે જ અમે આ અત્યારે નિરંતર ધ્યાન કરીએ છીએ. કોનું? પરમ સત્યનું. એ કેવું છે? સનાતન ધર્મરૂપ. સનાતન ધર્મ શું છે? પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થવું. તે અનંત કાળથી ધર્મનું સ્વરૂપ સર્વજ્ઞએ, તીર્થંકરોએ, જ્ઞાનીઓએ, કેવડીએ શું આપ્યું છે? આખરે મોક્ષ એટલે શું? પ્રત્યેક આત્માએ, પ્રત્યેક ચેતનાએ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું. તે આ ધર્મનું સ્વરૂપ, આ સનાતન ધર્મનું સ્વરૂપ છે. એના બાહ્ય ધર્મના રીત રિવાજ, વિધિ વિધાન, ક્રિયાકાંડ બદલાય, વ્રત તપ બધું, પણ ધર્મનો આત્મા તો આ જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત, અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, જળ જળમાં અને ચેતન ચેતનમાં, શરીર શરીરમાં અને અંદર રહેલો આત્મા આત્મામાં. જળ ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, એ પદને વારંવાર વિચારવું. અને બંને દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, આ સનાતન ધર્મ છે. એનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અમે શું કરીએ છીએ? એને પોતાની પ્રક્રિયા આપી. સૌભાગને આ પત્ર લખો, પેલો અંબાલાલને લખ્યો તો આ સૌભાગને લખે છે કે પ્રેમ સમાધિમાં છો, હવે અમે તો આ પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ, અને આ કાળની અંદર આ ધ્યાન સિવાય દેહાભિમાન મટે એમ નથી. અને દેહાભિમાન છૂટ્યા સિવાય, દેહાભિમાન છૂટ્યા સિવાય સ્વરૂપની પ્રાપ્તિ સંભવિત નથી. અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર, એક એક શબ્દ નિરંતર અંતર પાળ્યા વિના ધ્યાન કરીએ છીએ. અહો નિશ, અહો રાત્ર, અમને એ જ પદનું ધ્યાન છે, એ જ પરમ સત્યનું અમને ધ્યાન છે. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. આ સત્યની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ ટ્રુથ, કેટલી સચોટ, ટૂંકી અને છતાં કેટલી ભાવવાહી છે. કે જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. સત્ય કોણ? સત્ય શું? તો કે જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. ધ્યાતા અને ધ્યાન એકરૂપ થઈ ગયા, એ ખ્યાલ આવ્યો? ધ્યાતા, ધ્યાન કરનાર અને ધ્યાનનો વિષય બંને એકરૂપ થઈ ગયા. સત્યનું ધ્યાન કરનાર એ સત્યરૂપ છે, તો ધ્યાન કેનું કર્યું? સત્યનું. કરનાર કોણ? સત્ય. आत्मा वड़े आत्मानु ध्यान करवो, आत्मा वड़े आत्मानु ध्यान करवो। आ ध्यान, आत्मानु ध्यान आत्मा सिवाय बीजा कोई साधन थी थई शके। सुंदर सूत्र, एटलू बधु महत्वनु, एटलू मार्मिक, एटलू गंभीर, एटलू अर्थवाही। आत्मा ज आत्मानु ध्यान करी शके, केम के उपयोग नामनो गुण केनामा छे आत्मा। तो आत्मा सिवाय बीजो ध्यान करी शके? मन थी ध्यान थाय, इंद्रियो थी थाय, बुद्धि थी थाय, अने थतु होय तो ते ध्यान नहीं पर तरंग होय। आत्मा उपयोग ए जीवनु लक्षण छे, अने उपयोग विना ध्यान संभवित नथी। जे सत्यनु ध्यान करे छे ते सत्य होय छे, आवो ध्यान करनार ते पण ओहो ए मारो आत्मा ज मारा आत्मानु ध्यान करे छे। सत्य सत्यमां एकाकार थाय छे। यशो विजयजीए एक स्तवन नी अंदर गायुं छे કે ધ્યાતા અને ધ્યાન અને તે ધ્યેયરૂપ એક હોય છે।
હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવતે જ્ઞાતા બને।
ભાવ પ્રતિક્રમણમાં આપણે મિથ્યાત્વ વિરમણની ભાવનાઓમાં આ ગાથાઓ ગાઈએ છીએ। એક એક ગાથા રોમે રોમની અંદર આ ચૈતન્ય પ્રસ્ફુટિત થાય, ઉપયોગપૂર્વક જ્યારે બોલવામાં આવે। હું પરતણો નહીં પરણ મારા, જ્ઞાન કેવળ એક હું, અને જ્ઞાનથી જ હું જ્ઞાતારૂપ આત્માનું ધ્યાન કરું છું, અને ત્યારે હું કેવળ જ્ઞાયક છું। કેવળ જ્ઞાયક, ધ્યાન કરનાર અને ધ્યાનનો વિષય આ બંને એક રૂપ થઈ જાય છે। કૃપાળુદેવ કહે છે, જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે। વિશેષ અવસરે સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો।